जय जय श्री राधे श्याम। ओम नमो भगवते वासुदेवाय।
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 नारायणं नमस्कृत्य
नरं चैव नरोत्तमम्।
देवीं सरस्वती व्यासं
ततो
जयामुदीरये। श्रीगुरुवे गौरचन्द्राय श्रीराधिकाये तदालये। कृष्णाय कृष्ण भक्ताय
कृष्णाय कृष्ण भक्ताय
तद्भक्ताय नमो नमः।
तद्भक्ताय नमो नमः।
हरे कृष्ण
हरे कृष्ण हरे
कृष्णा कृष्णो हरे हरे।
कृष्णा कृष्णा हरे हरे।
हरे राम
हरे राम हरे राम।
राम राम हरे हरे।
राम राम हरे हरे।
वंशी विभूषित करा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफला धरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। यस्या कदापि वसना चलखेलनोत्थम् धन्याति धन्य पवने न कृतार्थमानि। योगिन्द्र दुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोस्तु वृषभा नो भुवो दिशेऽपि। यं स्वानुभावमखिलं श्रुतिसारमेकम् अध्यात्मदीप्तमतिशततात्मोन्धम् संसारिणा करुणया पुराणगुह्यम् तं व्यास सूनुपया मि गुरु मुनीना भूते महद्वीर्य इमा पुरो विभू निर्मायशेते यदमृषु पुरुषम् भुङ्क्ते गुणांसो दशसो दशात्मक सोलङ्कृचिष्ट भगवान् वचंसि मे करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पात्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवम् जिह्वे पिबत्स्वा अमृतमे तदेव गोविन्द दामो दरमाधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ विष्णु जीवे पिबत्स्वा अमृतमे तदेव गोविन्द दामो दरमाधवे दामो दरमा धवेति
अखिल ब्रह्मांड ना अधिपति भगवान पूर्ण पुरुषोत्तम श्री कृष्णचंद्र अने एमनी आतरंग आलादिनी शक्ति स्वरूपा શ્રી નિકુંજેશ્વરી રાસેશ્વરી શ્રી રાધિકાજી ના દિવ્ય પાદ ચરણમાં સાષ્ટાંગ દંડવત અને દિવ્ય લીલાના સ્મરણની સાથે શ્રીમદ ભાગવતમના જ્ઞાન યજ્ઞ સત્રના આજે તૃતીય દિવસમાં ઉપસ્થિત થયેલા પ્રત્યેક ધર્મ પ્રેમી વૈષ્ણવ કથાનુરાગી મહાનુભાવો અને વૈષ્ણવી માતૃશક્તિ વૃંદને હૃદયથી ખૂબ ધન્યવાદ અને પ્રણામ. આવો માનવ જીવનની આ અમૂલ્ય ઘડીને ભગવાન શ્રી કૃષ્ણની અને કૃષ્ણના ભક્તોની પવિત્ર લીલા કથાઓને શ્રવણ કરી અને મંગલમય બનાવીએ, આનંદમય બનાવીએ. કારણ કે વિશ્વ બ્રહ્માંડના જેટલા મહાન વ્યક્તિઓ છે એ આ જ કાર્ય કરે છે, કૃષ્ણની કથાનું શ્રવણ અને કીર્તન. ભાગવતની અંદર 12 મહાજનોના નામ છે, ત્રિભુવનની અંદર ट्वेल्व पर्सन बार व्यक्तिओ जे छे जे भक्तिना ज्ञानना अने शक्तिना उच्च शिखर ऊपर बिराजे छे अने साक्षात मृत्यु कंट्रोलर श्री यमराज जी पोताना श्रीमुखथी भागवतनी अंदर आ श्लोक बोले छे स्वयंभू शंभु नारद कुमार कपिल मनु प्रहलाद जनक भीष्म बलि वैया सकी वयम। यमराज जी कहे छे कि धर्मना तत्व ने बार व्यक्तिओ स्पष्ट रीते जाने छे आखा यूनिवर्स त्रिभुवन में कौन कौन स्वयंभू पहला तो जेनो स्वयं कोई स्त्री के कोई पुरुष थी जेनो जन्म नहीं थयो भगवान श्री विष्णु ना नाभि कमल माथी जेनो स्वयं जन्म थयो छे अर्थात ब्रह्मा जी जेने चार मस्तक छे चारे वेदों नु ज्ञान पूर्ण रीते धरावी ना विसर्ग ना रचयिता छे एवा ब्रह्मा जी धर्म ना तत्व ने जाने छे त्यार पछी एनाथी कोई श्रेष्ठ हा शंभु कैलाश अधिपति देवाजी देव भगवान शिव एनाथी श्रेष्ठ ज्ञानी के धर्म के कोई कौन छे एनथी मोटो ई जाने छे हजी कोई आ तो तमे देवताओनी वात करी ऋषिओमां हा देवर्षि नारद स्वयंभू शंभु तीजो नाम छे नारद जी कारण के काले आपणे श्रवण कर्युं श्री नारद मुनि ऑल वीजा यूनिवर्स पासपोर्ट कन्फर्म छे एना गमे ना एंटर थईए के એટલા માટે સર્વત્ર જગ્યાએ જાય છે અને ભગવાનની પરમ કૃપાથી અને સર્વત્ર જ્ઞાન અરે ભગવાન મનમાં જે વિચાર કરે ને નારદજીને ખબર પડી જાય મનના અવતાર તો નારદ તત્વને ભગવત તત્વને ધર્મને પૂર્ણ રીતે જાણે બીજા કોઈ દેવતાઓના ઋષિમાં સનતકુમાર બ્રહ્માજીના પુત્રો જે બાલ બ્રહ્મચારી છે ભગવાનનો 27 અવતાર છે 24 અવતારોમાં જેનું પ્રથમ સ્થાન છે ભાગવતની અંદર એવા ચતુષ્કુમારો સનત સનત સનાતન અને સનંદન જેના નામ છે અને પ્રસિદ્ધ છે સનત ચતુષ્કુમારોના રૂપમાં આ ચાર કુમારો ધર્મના તત્વને સ્પષ્ટ જાણે છે તો સ્વયંભૂ શંભુ નારદ કુમાર બીજું કોઈ સાક્ષાત ભગવાન કપિલ દેવ જેની ચર્ચા આપણે આજે કરવા જઈ રહ્યા છીએ સાંખ્ય યોગના નિરૂપણ કરતા ભગવાન કપિલ બધું જાણે છે ગંગા સાગર ઉપર તપસ્યા કરી જેનો અપરાધ કરવાથી સગરના પુત્રો 60,000 બળીને ભસ્મ થઈ ગયા હતા એ કપિલ દેવ દેવહૂતિ માતાના પુત્ર જેને સાંખ્ય યોગ બતાવ્યો જગતને એક નાસ્તિક કપિલ થયા કળયુગના શરૂઆતમાં એની વાત નથી થઈ રહ્યા ભગવાન કપિલની વાત થઈ રહી સ્વયંભુ શંભુ નારદ કુમાર કપિલ બીજું કોઈ મનુ મહારાજ બ્રહ્માજી જયારે વિસર્ગ ની સૃષ્ટિ કરવા માંડ્યા તો ભાગવત ની અંદર શ્રી મૈત્રી મુનિ અને શ્રી સુખદેવ ગોસ્વામી ગંગાજીના પાવન તટ ઉપર એ ઋષિ મુનિઓની સભામાં કહે છે કે હે રાજા પરીક્ષિત બ્રહ્માજીના માનસ માંથી અનેક ઋષિ મુનિઓના જન્મ થવા માંડ્યા અને બ્રહ્માજીએ મનુ મહારાજને ઉત્પન્ન કર્યા ડાબા અંગમાંથી પુત્રને અહીંયાથી સ્ત્રીને પુરુષને મનુ અને શત્રુપા જેણે મૈથુની સૃષ્ટિ પ્રારંભ કરી જેણે મનુસ્મૃતિ નામનો એક મહાન ગ્રંથ લખ્યો માનવ સમાજ માટે પરમ ઉપાધિ એવા મનુ મહારાજ ધર્મના તત્વને પૂર્ણ રીતે જાણે છે સ્વયંભૂ શંભુ નારદ કુમાર કપિલ મનુ છ નામ બીજું કોઈ પ્રહલાદ પ્રહલાદજી નિત્ય ભગવાનના સ્મરણમાં નિમગ્ન હોવાથી ભગવત કૃપાથી અને નારદજીના પરમ કૃપા આશીર્વાદના પ્રભાવે પૂર્ણ તત્વને જાણે છે અને એનું પ્રમાણ ક્યાં છે ભાગવતની અંદર જ્યારે નરસિંહદેવ પ્રગટ થાય ત્યારે પ્રહલાદ એની સ્તુતિ કરે છે અને એ સ્તુતિ વિદ્વાનો દ્વારા જ્યારે વ્યાખ્યા કરવામાં આવે ત્યારે સમજાય કે પ્રહલાદ કેટલા જ્ઞાની છે કેટલા તત્વવેત્તા છે ઉંમર ભલે નાની હતી પણ જ્ઞાનમાં વૃદ્ધ હતા વયો વૃદ્ધ કરતા જ્ઞાન વૃદ્ધની મહત્તા છે તો પ્રહલાદ જાણે છે બીજું કોઈ અરે ભગવાન શ્રી રામચંદ્રજીના સસુરજી સીતાજીના પિતા મહારાજ જનક જાણે છે સારા તત્વ રામાયણ ની અંદર વર્ણન છે કે જયારે ભરતજી ગયા ચિત્રકૂટમાં ભગવાન રામના પ્રિય દર્શન માટે અને પુનઃ અયોધ્યા આગમનની પ્રાર્થના લઈને અને વખતે બહુ મોટી મૂંઝવણ ઊભી થઈ ત્યાં વશિષ્ઠ બેઠા છે સતાનંદજી મોટા મોટા ઋષિઓનો સમાજ બેઠો છે પણ નિર્ણય નથી આવતો કે ભરતની માન રાખવું કે રામની પ્રતિજ્ઞા રાખવી એક બાજુ રામની પ્રતિજ્ઞા બીજી બાજુ ભરતનો પ્રેમ આખો ઋષિ સમાજ મૂંઝવણમાં હતો ને, ત્યારે લાસ્ટ એન્ડ ફાઇનલ ડિસિઝન જનક ઉપર છોડવામાં આવ્યું હતું. જનક મહારાજ કે ઈ રાઈટ. વશિષ્ઠ સૂર્યવંશના પુરોહિત ગુરુ વશિષ્ઠ ઈ કહે છે કે મને આમાં ખબર નથી પડતી, કારણ કે ભરતના પ્રેમની તો કોઈ સીમા નથી અને રામ કર્તવ્યથી બંધાણા, હું કરવું હવે? પણ જનક ડિસિઝન લેશે જનકજી ઉપર છોડાણું. જનકજી વિશે બહુ લખ્યું છે શાસ્ત્રોમાં, બૃહદારણ્ય ઇત્યાદિ ઉપનિષદોમાં જનક મહારાજની કથાઓ. અરે જનક મહારાજ જયારે જતા હતા ને તો સ્વર્ગ રસ્તામાં એ વિમાનમાં, ત્યારે વૈકુંઠ ને ઇત્યાદિ લોક લોકાંતર સ્વર્ગ ઇત્યાદિ, તો રામાયણની અંદર વર્ણન છે કે જ્યારે મહારાજ જનક ઈ મૃત્યુલોક અર્થાત જેને નરક લોક કહે છે ત્યાંથી નીકળ્યા ને, તો નરકની અંદર જે યમરાજ દ્વારા પાપ તાપનો દંડ ભોગવી રહેલા જીવાત્માઓને મુક્તિ મળી ગઈ, શાંતિ મળી ગઈ. જનક ત્યાંથી નીકળ્યા, ત્યાં એક વૈષ્ણવ જાય તો એ વૈષ્ણવને સ્પર્શ કરેલી હવા બીજાના પાપ તાપ અપરાધને શાંત કરી દેશે, એમાંથી છે જનક. રામાયણમાં વર્ણન જનક મહારાજ પૂર્ણ તત્વને. રાજર્ષિઓની વાત આવી, જો દેવતાઓને પહેલા લઈ લીધા, પછી ઋષિઓને લઈ લીધા, હવે રાજર્ષિઓની વાત આવે. રાજાઓમાં કોણ? તો જનક. બીજું પ્રહલાદ, જનક ભીષ્મ, ભીષ્મ પિતામહ, જેની આપણે કાલે અડધો પોણો કલાક વિસ્તારથી ચર્ચા કરી હતી, એની એની ક્ષત્રિયતાની, એની વીરતાની અને એની ભક્તિની. ભીષ્મ ભીષ્મ છે અજય અને અદ્વિતીય યોદ્ધા. તો ભીષ્મ ધર્મને જાણે છે અને એનું પ્રમાણ પણ તમે કાલે સાંભળ્યું ભાગવતમાં કે જ્યારે સુતા સુતા પ્રવચન કરવાની ખબર પડી લોકોને, તો ત્રિભુવનના બધા જ ઋષિ મુનિઓને આગળ આવીને આવી ગયા કે ભીષ્મ બોલે તો સાંભળવું જોઈએ, કારણ કે મહા એક તો ઉંમરમાં એ મોટા અને જ્ઞાનમાં એ તે રાજસૂર્ય સભામાં એ તે ભીષ્મ પિતામાં મુખ્ય હતા, એના મત હાલતા હતા અને એણે કીધું હતું કે પહેલી પૂજા કૃષ્ણની થવી જોઈએ. અને વિષ્ણુ સહસ્ત્ર નામ આજે જગત આખું પાઠ કરે છે ને, ભીષ્મ પિતામહનો ઉદ્ગાર કરેલો એ મહાભારતનો અંગ છે. તો ધર્મના તત્વને ભીષ્મ જાણે છે. પ્રહલાદ, જનક, ભીષ્મ. બીજું બલિ મહારાજ, પ્રહલાદના પૌત્ર, જેને ભગવાન શ્રી કૃષ્ણને શ્રી વામનદેવ રૂપે આવ્યા તો પોતાનું સર્વસ્વ જેને દાનમાં આપી દીધું. અરે લક્ષ્મીના નાથને જેની આગળ ભીખ માગવી પડી, ઈ છે બલિ. બલિ કો કછુ ન ચલી પ્રભુતા, હોઈ દ્વિજ માંગી ભીખ. કોને માંગી ભીખ? વિશ્વંભરપતિ, શ્રીપતિ, જગતપતિ, વિશ્વના પાલન કરતા લક્ષ્મીના પતિ, જગતના પતિ, ઈ પતિને તે બલિ આગળ બ્રાહ્મણ થઈને ભીખ માંગવી પડી હતી. આ છે બલિ. ઈ જાણે છે તત્વને, ધર્મના તત્વને. ત્યાર પછી કોઈ બલિ વૈયાસકી. યસ, વ્યાસજીની કૃપાથી અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ અનુગ્રહ અનુકંપાથી મહર્ષિ સુખદેવ મુનિ, વ્યાસ નંદન સુખદેવ, જે વૈરાગ્ય ચક્ર ચૂડામણી છે, એ વ્યાસ નંદન સુખદેવ જેનું નામ છે વૈયાસકી, એ સુખદેવ ધર્મના તત્વને જાણે છે. એ સિવાય યમરાજજી કે પોતે હું, યમરાજ કે હું ધર્મને જાણું છું. તો યમરાજના મુખથી નીકળેલો શ્લોક, રાજર્ષિઓ, દેવર્ષિઓ, દેવતાઓ બધાની અંદર આંથી આ બાર થી મોટા તમને કોઈ લાગે છે? શિવજીથી મોટા દેવતા તમને કોઈ દેખાય? બીજા જનકથી ને ભીષ્મથી કોઈ મોટા રાજા તમને દેખાય? નારદજી ને સનત કુમારોથી મોટા કોઈ ઋષિઓ તમને દેખાય? અસુરોમાં લ્યો તો બલિ મહારાજ ને પ્રહલાદ મહારાજ, એનથી મોટા કોઈ છે? બધાને લઈ લીધા યમરાજજી, અને છેલ્લે ગમે એવો તીરખણમાં હોય, ગમે એવો જ્ઞાની હોય, ગમે એવો બલવાન હોય, જેને મૃત્યુ ખાઈ જાય છે એવા કાળ કંટ્રોલરના વિભારક શ્રી યમરાજજી, એનથી મોટા કોઈ છે? અને ઈ લોકો કહે છે ધર્મ તો સાક્ષાત ભગવત પ્રણીતમ, ધર્મ ઈ છે જે ભગવાન કૃષ્ણના મુખમાંથી નીકળે, ઈ ધર્મ છે. ભગવાનના મુખમાંથી નીકળી જાય, ઈ વેદ થઈ જાય. ભગવદ્ ગીતા પોતાના મિત્રને સમજાવવા માટે બે પાંચ વાતો કરી, આજે આખા જગત માટે પૂજનીય વિશ્વ વિંધ્ય ગ્રંથ બની ગયો ભગવદ્ ગીતા. એવું નતું કે અગાઉ લખીને આવ્યા હતા અને તૈયારી કરી હતી ને પછી ટ્રાય મારશે, રિહર્સલ લેશે. અરે પોતાના મિત્રને સમજાવવા બે પાંચ વાતો કહી દીધી, અદ્વિતીય ગ્રંથ, જગત જેની તોલે કોઈ ગ્રંથ ન આવે એવો ભગવદ્ ગીતા નામે પ્રસિદ્ધ થઈ ગયો. કૃષ્ણના મુખમાંથી શબ્દ નીકળે એ વેદ થઈ જાય છે. અને એવા ભગવાનને અને એ ભગવાનના ભક્તિ તત્વને અને એ ભગવાનના ધર્મને આ 12 વ્યક્તિઓ સ્પષ્ટ રીતે, સુંદર રીતે અને શ્રેષ્ઠ રીતે અને પૂર્ણ રીતે જાણે છે. તો હવે આપણી વાત લેવાની રહી કે આપણે પહેલા ક્યાં હતા એ ખબર નથી. હું તમે પહેલાના જન્મમાં ક્યાં આટા મારતા હતા, કયા શરીરમાં હું કરતા હતા આપણને યાદ નથી. પહેલાના જન્મની વાત જવા દો, 2 વર્ષ પહેલા હું કરતા હતા એ ખબર નથી. ઘણાને તો હવાર ની ખબર નથી કે હું ક્યાં હતો, હું ખાતો આપણે હવાર હું કથા કીધું એ ખબર પડ્યું. અરે અત્યારે કીધું કે કથા ક્યાંથી ચાલુ કરી હતી તો 1.5 કલાક વિચાર કરવો પડશે. આપણી એ સ્થિતિ છે. તો પછી આપણે હજી હમણે આવ્યા અને કાલ વયા જવાના છે. આ શરીર, આ બુદ્ધિ, આ બધું જે મળ્યું ટેમ્પરરી. તો પછી આપણે હવે કોના પદ ચિહ્નો ઉપર ચાલવું જોઈએ? અત્યારના લોકો પોતાના માનસિક ઉહાપોહથી કંઈક લખી નાખે, કંઈક ધર્મ ઘડી નાખે, એની વાતમાં હલવું જોઈએ કે આ ભગવાન શિવ ને બ્રહ્મા ને નારદ ને વ્યાસ ને જનક એને કીધું એ કરવું જોઈએ? સ્વયં બુદ્ધિ દોડાવો તમે. કારણ કે મહાભારત ની અંદર યક્ષ ના પ્રસંગમાં ધર્મરાજ યુધિષ્ઠિર ને જયારે પ્યાસ લાગે છે અને એ પાણી લેવા માટે એના ભાઈઓને મોકલે, એ સુંદર પ્રસંગ તમને યાદ હશે. અને એ ભીમસેન જયારે જાય છે પાણી લેવા, તો સીધું પાણી પીવે ત્યારે કહે છે કે મમ ઉત્તરમ દત્વા તદમ પાણી જલમ પીવે, મારા પુત્ર નો ઉત્તર દૈન પાણી પીજે નકર નેન્યા મરી જાય. ભીમ કે હવે બોલ્યા કરે આ વાત, પાણી હાથમાં લીધું નેન્યા હુઈ જાય. ગોતવા નકુલ આવ્યા, એને ગોતવા સહદેવ આવ્યા, એને ગોતવા સાક્ષી અર્જુનજી આવ્યા. પણ ચારેય વાત તરસ જ એટલી લાગી હતી, આ ભગવાનની પ્રેરણા હતી. અને છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિર આવે છે અને એને કહે છે કે તારા ભાઈઓની જે દશા થઈ ને એ જ તારી થઈ જાય જો મારા પ્રશ્નને ઉત્તર દીધા પેલા પાણી પીશ તો. અને એ વખતે ધર્મરાજ તો પૂર્ણ વિવેકી અને ઇન્દ્રિય નિગ્રહ જીતેન્દ્રિય હતા. એ કે પૂછો, બધું તો હું નથી જાણતો પણ જો જાણતો હોઈશ તો નિશ્ચિત જવાબ આપીશ. નમ્રતા જો યુધિષ્ઠિર. 100 પ્રશ્નો પૂછ્યા છે મહાભારતમાં, 100 પ્રશ્નો લખ્યા છે અને એના 100 ઉત્તર આપ્યા છે ધર્મરાજ યુધિષ્ઠિર. બધી ચર્ચાનો આજનો આ વિષય નથી, પણ હું તમને એક મહાભારતની પાવન ઘટનાના સ્મરણથી, આ મહાજનોના નામથી એક ધર્મની દિશા તરફ લઈ જવા માંગુ છું કે વોટ ઇઝ ધ રિયાલિટી, વાસ્તવિક સત્ય શું છે. કારણ કે આજે પ્રત્યેક વ્યક્તિ ધર્મ ઉપર ચાલવા માંગે છે, આજે પ્રત્યેક વ્યક્તિ સંતોની ભગવાનની સેવા કરવા માંગે છે અને આજે પ્રત્યેક વ્યક્તિ તન મન ધનથી શ્રદ્ધાથી કાંઈક ને કાંઈક પુણ્યના કામ કરવા માંગે છે. પણ આજે કલયુગના પાખંડને કારણે સાચી દિશા નથી મળતી કે વાસ્તવિક સત્ય શું છે. જે મઠમાં જાવી એનું કૂટે, જે ગુરુને મળો એનું કરે, હવ હવ હો ના વાડા વાળવા મીડ્યા. હાચા માણા મૂંઝાણા ઘારું કરવું, હું આમાં હાસા કહીએ? એટલા માટે આ ભાગવતના પ્રકાશની અંદર આવવાની જરૂર છે. કારણ કે સુખદેવ ગોસ્વામી કહે છે કે કલયુગના પ્રભાવથી અજ્ઞાનમય બનેલા જગત માટે શ્રીમદ ભાગવતમ સૂર્યની જેમ પ્રગટ થયો છે. તો સૂર્યના આશરે આવવું પડશે. આવા બલ્બ 50 6 વોલ્ટના બલ્બના આધારે બેઠા રહીશું, ગમે ત્યારે લાઈટ ઉડી જાય ને ગમે ત્યાં બલ્બ ઉડી જાય. એવા આજ્ઞાઓના આધારે નહીં, સૂર્ય અને ચંદ્રના પ્રકાશે જીવવાનું અને ભાગવત પૂરું પાડશે. એટલા માટે ધર્મની દિશા બહુ સમજવી રહી, નહીં તો મારું તમારું દીધેલું દાન, મારું તમારું દીધેલ કરેલી સેવા છેલ્લે વ્યર્થ અથવા અવળી થઈ જશે. કહે છે ને, કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુન શાહ અકબર. દાન તો કુપાત્ર ને દીધેલું હોય તો અવળી જગ્યાએ જાય તો તમને કઈ ફળ લેતું જાય. એટલા માટે ધર્મરાજ યુધિષ્ઠિર ને યક્ષ પ્રશ્ન પૂછી રહ્યા છે અને એમાંનો એક પ્રશ્ન હતો કે ધર્મ કોને કહેવાય. 100 પ્રશ્નોમાં એક પ્રશ્ન હતો કે ધર્મનું તત્વ જાણવું હોય તો કોનો આશરો લેવો જોઈએ. બહુ સુંદર 4 પ્રશ્નો તો બહુ મહત્વના છે. એમાં કિમ આશ્ચર્ય, એક આશ્ચર્ય પ્રશ્ન હતો. કશ્ય મોદતે, કોણ સુખી છે? આવા બધા પ્રશ્નો હતા. એમાં એક પ્રશ્ન હતો, ધર્મ કોને કહેવાય અને ધર્મને જાણવું હોય તો શું કરવું જોઈએ? યુધિષ્ઠિર મહારાજ કે તર્કો પ્રતિષ્ઠો શ્રુતિ ભિન્નમ. એ કે જો આપણે એકબીજા માથાકૂટ કરવા માંડીએ ને, ઓલો મોટા ને ઓલા નાના ને ઓલા આમ કે ઓલા, તો તર્ક કરીએ કઈ મેળ પડશે? એ તો કઈ મેળો અંત જ નથી. તર્ક ન કરવો જોઈએ. તર્ક કરવાથી એની પ્રતિષ્ઠા નહીં થાય, અર્થાત સત્ય સામે નહીં આવે, કારણ કે કોઈ કોઈનું માનશે નહીં. શિલ પ્રભુપાદજી જયારે વિદેશની અંદર પ્રચાર કરતા ને, અત્યારે સ્પષ્ટ કહેતા કે કૃષ્ણ અને રામ ઈશ્વર છે, સનાતન ધર્મ સાચો છે, ગીતા રામાયણ ને ભાગવત આ આપણા પવિત્ર સંસ્કાર દેવા વાળા અને ભક્તિ દેવા વાળા અને આત્માને જન્મ મૃત્યુ માંથી છોડાવવા વાળા સનાતન ગ્રંથો છે. અને રહી વાત ભક્તિની ને ધર્મની, તો એની સેવા કરવી જોઈએ. જે ભગવાને તન મન ધન આપ્યું છે એનાથી એની સેવા કરવી, આ ધર્મ છે. તો અમુક લોકો કહેતા, નહીં નહીં તમે કેમ એમ કહો, બીજા આમ કહેશ. પ્રભુભાઈજી કે બીજા હું કહેશી મને ખબર નથી, હું મારું કહેતો નથી. તમે કયો ઈ નો હાલે, હું કહું ઈ નો હાલે. વ્યાસદેવ કે ઈ હાલે કારણ કે ભગવાન છે. કૃષ્ણ ગીતામાં કે ઈ હાલે કારણ કે ભગવાન. રામ રામાયણમાં કે ઈ હાલે. ભગવાન અને ભગવાનના પામી ગયેલા હોય એવા ત્રિકાલજ્ઞ, જેને જન્મ મૃત્યુ ઉપર વિજય મેળવી લીધો હોય એવા ઋષિ મુનિઓ કે ઈ હાલે. હું તમે તો હજી કાંઈ કાલની નથી ખબર મને, તમને તો આપણા માથામાં વાળ કેટલા એ નથી ખબર તમને. પોતાને હું નડે છે, મારે હું ન ખાવું જોઈએ એની આપણને ભાન નથી. એમાં આપણે ધર્મ નું ક્યાં. અને અત્યારે સમાજને એક રોગ છે, સાંભળશે નહીં ગમે ત્યાં પોતાની કોમેટી. મારું આમ માનું, તારું ઘરવાળા નથી માનતા, તારું શું માનવા. કોઈની પૂઠું ન ભાડ્યું હોય રામાયણ નું, ગીતા ભાગવત ધર્મની કોમેટરી દેતા હોય. સાંભળવાની જરૂર છે ગીતા રામાયણ ભાગવત, બોલવાની નહીં. કારણ કે ભગવાનને કાન બે આપ્યા છે, એનો અર્થ એ છે કે સાંભળો વધારે, મોટું એક ઓછું બોલો. એમાં એટલે આટલું શરીર એવું બનાવ્યું કે એમને આમ ખબર પડવી પડે કે આ વધારે કામ આ કરવાનું. સાંભળવાની બહુ જરૂર છે. અરે ભગવાન શિવ આટલા ભગવાન હોવા છતાં બીજાની પાસે કથા સાંભળવા જાય છે. હનુમાનજી મહારાજ પરમ વિદ્વાન સંત દેવતાઓમાં શિરમોર, અને રામદૂતમાં જેનું નામ ગાજે છે અષ્ટ સિદ્ધિ નવ દીધી કે દાતા. અને એ હનુમાનજી મહારાજ કઈક ન ફાવતી હોય ને શીખતા હોય ને એવા રામાયણ કરે ને તો ન્યા સાંભળવા જાય છે. એનથી મોટું કહે છે. તો આ દેવતાઓ ઋષિઓ ભગવાનો આપણને શીખવાડે છે કે સાંભળવાની જરૂર છે, બોલવાની નહીં. તર્ક કરે કઈ નહીં થાય. તમે તમારી મનની જડતા પકડી રાખો અને અસત્યને સત્ય સાબિત કરવા જાવ, એ થશે નહીં. અને સત્યને તમે નહીં માનો તો એ કઈ અસત્ય થઈ નહીં જાય. એક જ ઉદાહરણ આપે અમારા ગુરુ મહારાજ કે બધા આંધળા ભેગા થઈને મીટિંગ કરે કે સૂર્ય નથી, તે ન હોય. એમનો દેખાતો હોય એટલે ન હોય, એનો અર્થ એની વેલ્યુ શું છે. સત્ય સત્ય જ રહેશે, કારણ કે સત્ય તમારા મારા માનવા ઉપર આધાર રાખતું નથી. સત્યને આશરે મારે તમારે ચાલવું પડશે. એમ આજના ગુરુઓ કે ધર્મ નો થઈ જાય. ભાગવતમાં લખ્યો હોય ભાગવત પ્રમાણે જીવન જીવે એ ગુરુ થાય. ગુરુને આધારે ગ્રંથો ભાગવત રામાયણ નહીં હાલે, એ ગુરુ અને રામાયણ ગીતા ભાગવત અનુસાર હાલવું પડશે, ત્યારે એની ગુરુતા આવે છે. અને એટલા માટે આ બધા પ્રસંગોને થોડાક હાઈલાઈટ કરવાની સમાજમાં જરૂર છે. અને હું 3-4 દિવસથી એ જ પ્રયત્ન કરી રહ્યો છું કે તમે આના રહસ્યને સમજો. બાકી ભાગવત તમે મારી કરતા વધારે જાણો, એ હું જાણું છું, તો જ અહીં સાંભળવા. કારણ કે જે જાણે ને એ જ સાંભળવા બેહે, અજ્ઞાનીનું તો કામ જ નથી. પણ એ પ્રસંગની અંદર જે રહસ્ય ને આપણા માટે પ્રેક્ટિકલ લાઈફમાં કેટલું ઉપયોગી બને છે જે સિદ્ધાંત જે ધર્મ, એની મહત્તા છે. જુઓ અહીંયા ધર્મરાજ યુધિષ્ઠિર જેવા મહાભાગવત વર્ય બોલી રહ્યા છે કે ધર્મ કોને કહેવાય અને ધર્મની પરિભાષા હું અને ધર્મનો રસ્તો હું. તર્ક નહીં કરો, તર્ક કરે બાદણ થાય છે, કાંઈ નહીં મળે. તો પછી એ કે શ્રુતિ વાંચો, શ્રુતિ એટલે વેદ વાંચો, તર્ક નહીં કરવાનો, શાસ્ત્ર વાંચો. યુધિષ્ઠિર મહારાજ કે શાસ્ત્ર વાંચે મેળ નહીં પડે, જેવી રીતે પરમ દિવસે આપણે ચર્ચા કરી, સોરી કાલે જ કરી હતી. કારણ કે તમે ગમે એ પુરાણ ખોલો એમાં એનું જ મહાન લખ્યું છે. ઓલું વાંચો તો એમાં ઓલા મહાન, ઓલું વાંચો તો ઓલું મહાન. તો શ્રુતિ વાંચવામાં તે સાચું સમજાશે, કારણ કે એમાં બાધણ છે. તો પછી શું કરવું? તમે કહો છો તર્ક નહીં કરવા, તમે કહો શાસ્ત્ર શાસ્ત્ર નહીં વાંચવા. તો કે કામ કરો, ધર્મના ગુરુઓ જે મોટા 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 થયા ને એને મળો, તાકે મુંડે મુંડે મધી ભિન્ન ઈ દેનું જ કૂટવાના. તો હવે બીજું શું કરવું? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે ચોખ્ખું કીધું કે આ માનવ સમાજ કળિયુગના પ્રભાવને કારણે, પ્રકૃતિના સત્વગુણ રજોગુણ તમોગુણના પ્રભાવને કારણે એની બુદ્ધિ અલ્પ થઈ ગઈ છે, એનું આયુષ્ય ઓછું થઈ ગયું છે, અને વેદ શાસ્ત્ર સંસ્કૃતના જ્ઞાનનો પૂર્ણ અભાવ છે, અને એને ત્રિકાલજ્ઞ કાલનું દેખાતું, ભવિષ્ય એ જોતા નથી, ભૂતકાળની એને ખબર નથી, કેવલ વર્તમાનમાં ખાવા પીવા ઊંઘવામાં પશુ ઘોડે જીવન જીવતા હોય. એની માટે એક જ રસ્તો છે, તો કે હું રસ્તો કયો કયો, કારણ કે આ તો આપણે એમ લાગુ પડે આપણામાં શું રસ્તો છે એની માટે.
ધર્માસ્ય તત્વમ નિહિતમ ગુહાયા.
ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે ધર્મ નું તત્વ તો બહુ ટોપ સિક્રેટ છે, બધાને સમજાય એવું નથી, એટલા માટે શું કરવું જોઈએ.
મહાજનો એ નગતા સપંથ,
એટલા માટે સરળ અને સીધો રસ્તો એ છે કે આ 12 મહાજનોએ જે કીધું અને એને જે પ્રમાણે કર્યું એના પગલે હાલવાની જરૂર છે, આ કાળા માથાના માનવીના પગલે નહીં. શિવજીએ જે કર્યું અને કીધું એ કરવાનું છે. શિવજી આપણને જે કહે, બ્રહ્માજીએ વેદોને જાણીને જે આજ્ઞા આપી, નારદજીએ જે કર્યું સંકીર્તન કર્યું છે, આ બધાએ ભગવાન શિવ શું કરે, રામ નામ જપના રામ કથા, ઉમા કહું સચ અનુભવ અપના, સત રામ નામ જગત સબ સપના. જેવો નારદજી શું કરે, નિત્ય હરિ નામ કીર્તન લીલા કથા કીર્તન. જનક મહારાજ શું કરતા હતા, આટલા મોટા રાજના રાજપતિ હતા છતાંય એની સભામાં યાજ્ઞવલ્ક જેવા અષ્ટવક્ર જેવા મહાવિદ્વાન સંતો આવીને કથા કરતા હતા અને જનક મહારાજ કથા સાંભળતા. ભીષ્મદેવ ધર્મ ને તત્વ એને શું કહ્યું, કૃષ્ણની સેવામાં તમે કહો નહીં વિપરીત, ભગવાનની ઈચ્છાથી બાજુ રહ્યા હતા. બહુ ઊંધી ઊંડી રહસ્યની કથાઓ છે આ બધી. તો આ મહાજનોએ જે કર્યું એ આપણે કરવાનું છે અને એ લોકોએ એક જ વાત કરી છે, ભાગવત ગીતા અને રામાયણ આ ત્રણેય ગ્રંથો આના પ્રમાણ છે કે એણે રામ અને કૃષ્ણનું ભજન કર્યું છે, ભગવાનની ભક્તિ કરી અને એ જ સાચો ધર્મ છે. અને કળિયુગની અંદર તો સંતો અને શાસ્ત્ર એક મતે કહે છે કે કળિયુગની અંદર સર્વોપરી ધર્મ ભગવાનને કૃષ્ણને અને રામને પ્રાપ્ત કરવા હોય તો એના નામનું કીર્તન છે. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી આખા ઇસ્કોનમાં આખા વિશ્વમાં પ્રચાર કર્યો એક જ વસ્તુનો, ચેન્ટ એન્ડ બી હેપી, હરે કૃષ્ણ મંત્ર જપો અને ખુશ રહો. હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. આ સાર વસ્તુ સંક્ષેપમાં તમારી સામે હું કહી રહ્યો છું. રામ અને કૃષ્ણનું નામ આ જીવ માટે પરમ મહામંગલકારી છે. તમે ઠેઠ કૃષ્ણ અવતારથી લઈ અને આજના યુગ સુધી જેટલા સંતોના ઇતિહાસ ખોલી નાખો, એ ભક્તો થઈ ગયા સંતો થઈ ગયા, એને આ જ કર્યું છે. ભગવાનના ગુણ ગાયા છે, ભગવાનની કથાઓ સાંભળી છે, તન મન ધનથી ભગવાનનું સમર્પણ ને સેવા કરી છે. એ જ વાત અહીંયા વિદુરજીના જીવનમાં આવી રહી છે. વિદુરજી વિશે આપણે થોડું સવારે શ્રવણ કર્યું હતું કથામાં કે મહાત્મા વિદુર બધું છોડી અને તીર્થ યાત્રા માટે નીકળ્યા. યમુનાના તટ ઉપર ઉદ્ધવજી સાથે મિલન થયું, એને મૈત્રી ઋષિનો સંગ કરવાનું કીધું. મૈત્રી ઋષિ ગંગા કિનારે મળ્યા અને બેયનું પ્રેમનું મિલન થયું અને ન્યા વિદુરજી દંડવત પ્રણામ કરી અને મહર્ષિ મૈત્રીને ભગવાન શ્રી કૃષ્ણની કથા ભાગવત વિશે પ્રશ્ન પૂછે છે અને એના ઉત્તરમાં શ્રી મૈત્રીજી ભગવાનની પાવન પવિત્ર યશવર્ધિની દિવ્ય લીલાઓની કથા ગાય છે. અને આ જ એઝ ઇટ ઇઝ પ્રસંગને શ્રી સુખદેવ ગોસ્વામી ગંગા કિનારે મહારાજ પરીક્ષિતને સંભળાવી રહ્યા છે અને જે ગંગા કિનારે સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું ત્યાં સુત ગોસ્વામી બેઠા હતા. એ સુત ગોસ્વામી આનું આ ભાગવત નેમિષારણ્યમાં સોનક આદિ 88,000 ઋષિમુનિઓને સંભળાવી રહ્યા છે. કેટલી શુદ્ધ પરંપરા છે. અને એ જ ભાગવતના શ્લોકોનો સાર એઝ ઇટ ઇઝ પ્રભુપાદજીની કૃપાથી ગુરુ શિષ્ય પરંપરામાં આપણને બધાને મળી રહ્યો છે. આ મહા સૌભાગ્ય છે, કારણ કે ભાગવત સત્સંગ ની તુલનામાં બીજું કોઈ પુણ્યશાળી કાર્ય આવતું નથી. મહાપુણ્યશાળી કાર્ય હોય તો સત્સંગ. ગંગા ઇત્યાદિ તીર્થ પણ મૂર્તિમાન થાય અને ભાગવત સત્સંગમાં બેસવા માટે લલાહિત થઈ જાય. એક સુંદર કથા છે, હું ઘણી વાર કહું છું. દીર્ઘતમા નામના એક ઋષિ હતા ને રોજ ભાગવત કરતા અને પુણ્યતમા નામના ઋષિને રોજ સાંભળવા જતા હો વરથી એક ધારો રોજ. બાજુમાં ગંગા કિનારે એમનો આશ્રમ હતો, કોઈ દી ગંગામાં નાવા નહોતા ગયા પુણ્યતમા, કથા સાંભળી અને ઘરે, કથા સાંભળી અને ઘરે. એક વખત કથા સાંભળીને આવતા હતા ને તો બાજુમાં બે ઋષિ આમાં આયલા આવ્યા. એ કે ભાઈ ગંગાજી નાવા જવું છે, અમે સાંભળ્યું છે ગંગાજી આજુબાજુ છે, તમે ભાડ્યા હતા કે મને ગંગાજીમાં, ગંગાજી ક્યાં છે મને ખબર નથી, કોને કીધું, પુણ્યતમા નામના ઋષિ. તા કે ગંગાજી પાહ્યા છે ને આપણા ગામમાં છે, મેં એવું સાંભળ્યું કઈ પાહ્યા છે ને તમને ખબર નથી? કયા ગામના? તા કે આ જ ગામના. કયા ઋષિ પાસે કથા સાંભળવા જાઓ? દીર્ઘતમા નામના. તા કે અમને એડ્રેસ મળ્યું છે કે ગંગાજી તો દીર્ઘતમા ના આશ્રમ ની બાજુમાં જ વહે. તા કે વહેતી છે પણ મને ખબર નથી. તો ઓલા બે તો ખીજાણા કે શું તમે વાત કરો? મોટા ભગત ના દીકરા છે ને કથા સાંભળવા દોડ્યા છે ઋષિઓ ખીજાણા. ગંગાજી બાજુમાં છે ને અત્યારે લગી નાયા નથી હોવા વરેથી મીંડ્યા અપરાધ કરવા. બોલો કે ભાઈ ભૂલ, મને ખબર જ નથી ગંગા. મને તો ભાગવત ની કથા ની ગંગા ની ખબર છે, જેમાં કૃષ્ણ અને રામ ના મધુર લીલાઓ ને ચરિત્ર છે. પ્રહલાદ, ધ્રુવ, અંબરીશ અને બ્રજ ની ગોપીઓ ની કથામાં મને એટલો આનંદ આવ્યો ને કે મારાથી થતું. બોલ્યા કે આવા જ ભક્તો વિદ્યા. એમ કરીને બે આગળ નીકળ્યા કે હાલો હાલો બીજાને પૂછવા પાસે ગંગા. એમ હાલતા 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 વર્ષો વૈયા ગયા ને હિમાલય ની ટોચ આવી ગઈ તો ગંગાજી મળ્યા ને. એ બે ને થયું કે આપણી કઈક ભૂલ થતી લાગે છે, ગંગાજી પૃથ્વીમાંથી અલોપ થઈ ગયા. કું એને કીધું, હે માં ગંગા, કેમ અમારાથી નારાજ છો? શું અમારાથી એવો પાપ થયો? મૂર્તિમાન ગંગાજી પ્રગટ થઈને કીધું કે મૂર્ખ્યાવો, તમને જીવનમાં ક્યારેય હું નહીં મળું. તા કે કેમ કેમ? અરે ભગવાન શ્રી કૃષ્ણની કથા ગંગામાં જે નાતાતા એવા પુણ્યતમા નામના ઋષિનો તમે અપરાધ કર્યો છે. એ ક્યારે ગંગા મારામાં સ્નાન કરે એની હું ઈચ્છા રાખું છું. અહીંયા મારી હામે આવતા નથી. અને તમે એવા ઋષિને તમારા બે ત્રણ શબ્દો કહીને આવ્યા છો ને, તમારી જેવાને નવરા મારામાં નવરાવીને હું મને અશુદ્ધ કરવા નથી માગતી. તમને ક્યારેય નાવા નહીં મળે ને હું તમને ક્યારેય દર્શાવ. ઓલા બે તો પગમાં પડ્યા, માતે શરણમાં આવી ભૂલ કરો. એ કે ભૂલ નહીં, ક્ષમા માગવી હોય તો એ પુણ્ય તમારા ઋષિની માગો. અને એ બે જ્યારે એ પુણ્ય તમારા ઋષિના ચરણોમાં પડે ને, ગંગાજીની ધારા ન્યા પ્રગટ થઈ ગઈ. ભાગવત કથાની ગંગા અને એના એ જે જ્ઞાન અમૃત લીલામાં જે આસ્વાદન કરે છે ને, એની સામે તીર્થો અને દેવતાઓ બધા એની ઉપર કૃપા વરસાવે છે. આ પ્રસંગ બતાવે છે, આવા એક નહીં હજારો પ્રસંગ. તીર્થોમાં તીર્થ છે ભાગવત ગંગા. આ જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો છે જેમાં કૃષ્ણના સ્વરૂપને ભગવાનના દિવ્ય સ્વરૂપની લીલાની કથાઓ થાય અને આપણો ભગવાન સાથે એમાં પ્રેમ નિર્માણ થાય છે. એટલા માટે ત્રિભુવનની અંદર સર્વશ્રેષ્ઠ કાર્ય કોઈ હોય જન્મ મૃત્યુમાંથી છૂટવાનું અને ભગવાનને પામવાનું તો એ છે ભાગવતની કથા. અને આનું પ્રમાણ છે મહારાજ પરીક્ષિત. કથા 7 દિવસ સાંભળીને ભગવાનના ધામમાં આવી ગયા. અને યુગો યુગથી કેટલાય ઋષિ મુનિઓ આગળ આપણે સાંભળ્યું ભાગવત કથાના મહાત્મ્યથી પ્રેત યોનિમાંથી મુક્તિ થઈ ગઈ, પિતરોનો ઉદ્ધાર થઈ જાય છે જે ભાગવતની કથા સાંભળે. એટલા માટે ભારત વર્ષની અને એમાં સૌરાષ્ટ્રની આ પાવન ભૂમિમાં આપણો બધાનો જન્મ થયો છે અને કંઈક પડવાના સંસ્કારથી આપણને ધર્મમાં શાસ્ત્રમાં થોડી ઘણી શ્રદ્ધા છે ને, અને એના કારણે તમે બધા પ્રેમ ભાવથી આવો છો. દરેક જગ્યાએ ભારતમાં જ્યાં જ્યાં કથા થતી હોય ત્યાં રાખો હજારો માણસો બેઠો હોય છે. આ જ ભારતની શાન છે કે નહીં, કૃષ્ણ કથામાં ભાગવતમાં રામાયણમાં ભારતીયોને પ્રેમ છે, લોહીમાં પીળ્યો છે. પણ આ જ વસ્તુને થોડીક જો ધ્યાન નહીં દેવામાં આવે તો પાખંડી લોકો અવળા ગીતા ભાગવતી વિરુદ્ધ પ્રવચન કરી અને જનતાને દિગ્ભ્રમિત પણ કરી રહ્યા છે. એટલે પૂર્ણ જ્ઞાનની સાથે ભાવને કમક ભાવને રાખવાનો છે. વગર જ્ઞાને કેવલ શ્રદ્ધા ભાવ આપણા જીવનમાં ધર્મથી વિપરીત કાર્યમાં લગાડી દેશે અને આપણે વહેમમાં રહી જઈશું કે ઓહો હું તો દાન જ આપું છું, હું તો ધર્મ જ કરું, હું તો સેવા જ કરું. અને જગ્યા રાઈટ નહીં હોય, પાત્ર કુપાત્ર હશે તો એનું પરિણામ વિપરીત આવશે. બહુ સાવધાની રાખવાની જરૂર છે માણસોએ, કારણ કે ભગવાન ગીતામાં કહે છે જે મારું પ્રેમથી ભજન કરે એને જ હું આવી દિવ્ય અને પવિત્ર બુદ્ધિ આપું છું, જેવી રીતે આ મહાત્મા વિદુરને આપી છે. મૈત્રીના સંઘમાં જઈને કેટલો સુંદર પ્રશ્ન કરે કે કઈ રીતે સૃષ્ટિનું ચક્ર પ્રારંભ થયું. પ્રશ્ન બહુ સુંદર હતો, સૃષ્ટિ ક્યાંથી પ્રારંભ થઈ, મૂળ ક્યાં છે વિદુરનો પ્રશ્ન પહેલો. અને પ્રત્યેક લોકો સુખ માટે મહેનત કરે ને સુખની બદલે દુઃખ જ કેમ મળે, આ બીજો પ્રશ્ન છે. સુખાય કર્માણી કરોતી લોકો, લોક સુખ માટે જ મહેનત કરે પણ જોવામાં આવે છે કે સુખ તો 2-3%, 99% દુઃખ જ આવે છે. ભાઈ કેમ આવું થાય? સાધુ પુષ્ટમ તયા વીરમ. મૈત્રેયજી કહે છે કે હે વીર, તે તો સારામાં સારો પ્રશ્ન કર્યો છે, કારણ કે ભગવાન કૃષ્ણના સંબંધમાં આ પ્રશ્ન છે. તો સારો પ્રશ્ન કર્યો, એ તો આપણે માની લીધું, પણ વીર કેમ કીધા? કારણ કે આ તો યુદ્ધ કર્યું નથી, આ તો યુદ્ધમાંથી યુદ્ધમાં ભાગ નથી લીધો, તીર્થાદન કર્યું છે અને સત્સંગમાં બેઠા, એને વીર કે? વીર તો એને કહેવાય જે લડે, મરે, મારે. વીર મતલબ બલવાન. અને આ તો તીર્થ યાત્રા કરે છે અને સત્સંગમાં બેઠા, તો એને વીર હું કામ કીધા? વિદુરજીની વીરતા તો કઈ જોઈ નહીં. પણ હકીકતમાં વીર શબ્દનો અર્થ બીજાને મારે અથવા કાપે અથવા અતિ બલવાન હોય એને જ નથી કહેવાતો. વીર શબ્દની પરિભાષા અનેક અલગ સ્થાનમાં અલગ અલગ અર્થ રાખે છે. અહીંયા મૈત્રેયજી વીર કહી રહ્યા એનો અર્થ એ છે કે જે પોતાના મન ઉપર અને પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લે એ સાચો વીર છે. વિદુરજીએ એના મનને જીતી લીધું છે અને એની ઇન્દ્રિયોને જીતી લીધી. આખા સંસારને કોઈ રાજા જીતી લે પણ પોતાના મનનો જીતી લે તો એ ગુલામ છે. મનને જીતે સિકંદર છે ને. પ્રત્યેક વ્યક્તિ ભલે હોય, દરેક વ્યક્તિ જો મનના ગુલામ છે, મનમાં ઈચ્છા થાય એટલે રહી નો એક હે ને. બધાને પાપમાં પ્રવૃત્ત કરતું હોય તો પોતાનું મન, અને મન ઉપર બુદ્ધિ બુદ્ધિ વાત સ્વીકાર કરે છે કે આ ન કરાય, આ રોંગ છે, આનાથી મારું શરીર ખરાબ થાય, પૈસા ખરાબ થાય, બધું જાણે, પણ મનના ગુલામો એ હાડા તણી થાય નહીં. ભલે કાળા ગરમી સૂર્ય તપ્યા હોય પણ તોય તે સાના હબડકા ભર્યા વગેરે નો મેળો ન પડે. પાછા શાંતિ પીતા હોય, રૌપાજી કહેતા ટી ઇઝ અ સ્લો પોઈઝન, આ ચા છે ને એક ધીમું ઝેર છે, આ પણ એક નશો જ છે. અને ગુજરાતમાં તો સ્વાગતમાં દેવામાં આવે છે કે આવો ચા પીવો, કારણ કે નશો કરો સ્વર્ગની સીડી, જલ્દી જાઓ અહીંથી ખાલી કરો, એનું કહેવાનું એ છે. એટલા માટે હરે કૃષ્ણ સંસ્થામાં અમે આ નાના બાળકો અમારે રહે છે ને, બોરતળામાં મંદિર ખોલ્યું અને 150 વર્ષ થયો અમારે, 150 છોકરા મારી પાસે એવા છે જેને ચા નથી પીતા, સવારમાં દૂધ પાતા કરી દીધા. તમને ખબર છે ચાની કંપનીઓ વાળા પોતાની ડિમાન્ડ રાખવા માટે અંદર હું હું કયા કેમિકલ નાખે છે? અરે ભાવની અંદર, ભાવનગરની અંદર પકડેલા દાખલા છે લારીઓ વાળાને, અફીણ નાખે છે એમાં, તમને ઈ જ ચારીની, ઈ જ લાની, ઈ જ કેન્ટીંગની હાલે. આ ઝેર છે એક ચા, નશો છે. કોઈ સંત પ્રકૃતિનો વ્યક્તિ જેને આત્મ ઉન્નતિ કરવી છે એ નશામાંથી તો એને મુક્ત થવું જ રહ્યું. કારણ કે રાત અને સૂર્ય એક આરે ન રહે. જહા કામ તહા રામ નહીં, જહા રામ તહા નહીં કામ, રવિ રજની બે એક આરે ન રહીએ. કારણ રામ હોય તો કામના ન હોય ને, કામના હોય તો રામ નહીં, એમાંથી એક થાય. વાઘન બકરી આરે ક્યાં ચાલે? નાવડા વાઘ બકરી સા પીવે છે. મુંબઈમાં મેં બોર્ડ પડ્યું વાઘ બકરી, કોઈ ભળે ને એ બે ને. એમ જેને આત્મ ઉન્નતિ કરવી છે, ધર્મ ભરવું છે, પરોપકારના કાર્યો કરવા છે, દેવતાઓને પૃથ્વી ઉપર ઉતારવા છે અને પોતાને જન્મ મૃત્યુથી ભગવત ધામ લઈ જવો છે, એ વ્યક્તિ ને તપસ્યા તો કરવી જ રહી. નશોખોર વ્યક્તિ બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે નશો, અને કોઈ દી પ્રગતિ નહીં કરી શકે. એટલા માટે બાળપણથી છોકરાઓને સંસ્કાર દો, તમે ન છોડી શકો તો કાંઈ નહીં, છોડવી જોઈએ. અને મને તો નવીન લાગે છે કે આજે સંસારની અંદર મોટા મોટા વ્યાસપીઠ ઉપર બેઠેલા વક્તાઓ શાંતિ કહેશે હું ચા પીઉં છું. છોડાવવાની વાત તો ઘરે રહી, બીજાને પ્રોત્સાહન આપે છે ત્યારે દુઃખ લાગે છે. બતાવો ગીતા ભાગવત રામાયણમાં કોઈ ઋષિ, કોઈ સંત, કોઈ દેવતા ચા પીતા હોય તો? દેવતાઓની ઋષિઓની પરંપરાને આપણે ચૂકી ગયા છે અને પાછા શાન કરવી છે, આને ભારી નુકસાન કહેવાય. પ્રગતિ ન થાય ને કાંઈ વાંધો નહીં, પણ જ્યારે આપણી નીચા પડતા હોય ને, આપણી હાનિ થતી હોય, લોસ જતો હોય, નુકસાન જતું હોય, અને નુકસાનમાં પ્રગતિ દેખાતી હોય ને, તેથી ભારી તકલીફ છે. અત્યારે સમાજની પૂર્ણ સ્થિતિ ધર્મથી વિરુદ્ધ પાપમય પ્રવૃત્તિઓમાં થઈ રહી છે, છતાં સમાજ એને પ્રગતિ માની રહ્યો છે. પ્રગતિ આને ન કહેવાય. સંસ્કાર અને પવિત્રતા, ધર્મ અને શુદ્ધિ, દયા અને પરોપકાર, સેવા, આ બધું વધે તો ધર્મ તો પ્રગતિ ગણાય. તો નથી જીતી શકતા. એક નાની એવી જીભને એક અડધી અડાળી ચા, એ મોટો મિની બિઝનેસમેન હોય, લાખો પતિ હોય, ફેક્ટરી હોય, પણ એ ચા નો ગુલામ બનેલો છે, એને વીર ન કહેવાય. ભક્તિના સંસ્કાર વગર માણસ કોઈ દિવસ શોભશે નહીં. પ્રેમ રતિથી જ મહત્તા છે, વીરતા એની છે. બહુ સુંદર વાત, એક સંત, એક કવિ ગંગના શબ્દો છે અકબરની સભામાં. રતિ બિન રાજ રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો, રતિ બિન સાધુ રતિ બિન સંત, રતિ બિન જોગન હોય જતીકો. રતિ બિન માત રતિ બિન પાત, રતિ બિન માનસ લાગત ફીકો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, રતિ બિન નર હૈ એક રતિકો. રતિ શબ્દના બહુ અર્થ છે. રતિ શબ્દનો એક અર્થ થાય વીરતા. એ રાજાની અંદર વીરતા ન હોય ને તો રાજા નકામો, એના પાટણી એની પ્રજા આની અંદર વીરતા ન હોય તો એ પ્રજા નકામી, અને વીરતાના બળે એનું એક છત્ર ન હોય તો એ છત્ર નકામો. તો ન્યા રતિ શબ્દનો અર્થ વીરતા છે. બીજી અર્થમાં લખ્યો રતિ બિન સાધુ રતિ બિન સંત, તો રતિનો અર્થ પ્રેમ છે, કે સાધુની અંદર સ્નેહ દયા સેવાના ભાવ ન હોય તો એ સાધુ નકામો. બધા જગતના જીવો આત્માઓ પ્રત્યેનો પ્રેમ ન હોય, રતિ ન હોય તો એ સાધુ નકામ. પછી ભલે એને મોટો મોટો વૈરાગ્ય લઈ લીધો હોય, ઘણા વૈરાગીઓને મેં જોયા, વતાવ્યા ન થાય તમારે શિપ્પા ઉપાડે સીધા જ. એ કહેતા તો ઘર ગ્રહસ્થીઓ હારા કે સંસારમાં એની કમસે કમ આવકાર ને પ્રેમથી બોલે જ છે. ઢીલા તો છે, ઓલા તો તમારે ક્રોધ અગ્નિમાં હળગતા હોય. શું અર્થ છે એનો? પ્રેમ સ્નેહ લાગણી જ નથી. ભગવાનને પામવાનું જે પંથ છે ને એ તો પ્રેમનો છે. પોથા પડકે જગમવા પંડિત ભયા ન કોઈ. પોથી પોથી તો બહુ વાંચી લીધી પણ પંડિતો થયા. ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય. પ્રેમ અઢી અક્ષર સમજા જાય ને કે ભગવાનને પ્રેમ કરવાનો છે અને ભગવાનના સંબંધે આખા જગતને પ્રેમ કરવાનો, બધું સમજી ગયો. એ તો સમજાણું નથી તો હું કામનું એનો એ વૈરાગ્ય. રતિ બિન જોગન હોય જતી કો, રતિ બિન માત રતિ, માતાની ને લાગણીની વાત છે. પુત્ર પ્રત્યે માતાને સ્નેહ નથી તો એ માતા ન કહે. પિતા જો છોકરાને ધર્મ માનવાનો લગાડતો હોય, રતિ માનો તો પિતા ન કહે. રતિ બિન પ્રેમ સ્નેહ ને દયા વગરનો માણસ ફીકો લાગે છે. અને રતિ શબ્દનો એક અર્થ થાય કોડી, હાવ નકામ. જો આ કાંઈ ન હોય તો રતિ બિન માનસ એક કોડીનો રહે. આ ભાગવતની જ્ઞાન ગંગા આપણને જીવનની અંદર એક વ્યવહાર કુશળતાની સાથે, પ્રેમની ભાવનાની સાથે, જન્મ મૃત્યુની મુક્તિની ભાવનાની સાથે આત્મ ઉદ્ધારના રસ્તે ચડાવે છે. કેવલ આમાં ભગવાનનું જ્ઞાન મળે એવું નથી, વ્યવહારમાં જે કઈ રીતે કુશળ થવું, જીવન જીવવાની વાસ્તવિક કલા શું છે, માર્ગદર્શન શું છે, આમાં ભાગવતની અંદર જીવન જીવી ગયા છે સંતો ઋષિ મુનિઓ ભગવાનની કૃપાથી. એના આશરે આવવું પડશે ત્યારે આ બાત બહાર આવશે. નહીં તો અત્યારે તો વીર કોને કહેવાય, ચતુર કોને કહેવાય ખબર? બીજાનું ધન ઘરે લઈ આવે ને ચતુર. આપણે વાત કરે ને ફલાણા દીકરો, એ તું થોડા થોડા ટાઈમમાં કેટલા રૂપિયા રેડો, કેટલો હોશિયાર, હવે કઈ રીતે રેડો એ નથી જોવાનું, કોના કાપી નઈ ગયા, કોને તાળે દીધા રૂપિયા રળે ને એ બુદ્ધિમાન. આપણે એવું માની લીધું, બુદ્ધિમાનમાં બુદ્ધિમાન તો મારા હનુમાનજીને ગોસ્વામી કહે છે. ચતુર હનુમાન ચાલીસામાં એક શબ્દ આવે છે, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. હું કામ હનુમાનજી મહારાજને ચતુર કીધા, વિદ્યાવાન કીધા? હનુમાનજી ડોક્ટર હતા એટલે વિદ્યાવાન કીધા. વિદ્યાઓમાં અતુલિત બલધામ સકલ ગુણ નિધાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ કેમ હનુમાનજીને કીધા? એની પાસે એન્જિનિયરિંગ ડોક્ટરની કોઈ જ્ઞાન તો હતું નહીં, એની પાસે એક જ્ઞાન રામની સેવા. ન્યા કહે છે રામ કાજ કરી બે કો આતુર. હનુમાનજી કોઈ દી પલોઠી વાળીને બેહતા નહીં, ઉપડક બેહતા, ક્યારે રામ આજ્ઞા આપે ને ફડાક તૈયાર. રામના કાર્યમાં જીવન અર્પણ છે, અને રામના કાર્ય થતા હોય પરાણે પરાણે બોલાવવામાં આવે આવો સાંભળો તો ઈ નિત કરી શકતા. અને હનુમાનજી વિશે પાછા ગાતા હોય પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા, જે પ્રભુના ચરિત્ર સાંભળે ને, રામ લખન સી તામન બસી, રામના ગુણ સાંભળે ને, રામના હૃદયમાં રહે અને એના હૃદયમાં રામ રહે. રામ કથા ને કૃષ્ણ કથામાં કોઈ જાતની મદદ ન કરે ને સાંભળવાય ન જાય, એના હૃદયમાં માયા રે, ક્રોધ કામ લોભ રે. પણ આપણા ભજનો સાર ગાવી છીએ પણ એને સમજતા નથી. બસ રામ દરબારમાં ક્યાં જવું છે, રામ દરબારમાં શું કામ, હનુમાન ચાલીસા છે. એકો પાંત્રીના મોઢામાં હોય, જય હનુમાન, હનુમાનજી પાંત્રીના માવા ખાતા હતા. હનુમાનજી નવરા છે તેથી તમારે હટુને આવશે, અને કોઈ કહેવા વાળું નથી. સત્ય વાત કે કમસે કમ જીવનમાં કોઈ દી ન ખાવા જોઈએ. દેવતાઓ કોઈ દી પાય, દેવતાઓ પૃથ્વી ઉપર પગ નથી દેતા. આ પૃથ્વી એને ગંદી લાગે. દેવતાઓ આવે ને ત્યારે આકાશમાં ઉભા રહે, ભાગવતમાં લખ્યું. અને જમીન હું તમો ગુણી હોય, નશો કરતા હોય, ના હું દેવતા, દેવતાની વાત આવે જો હારો માણા નો ના આવે. દેવતા ક્યાં જાવે, જ્યાં નશો થતો હોય, જ્યાં થૂક ઉડતું હોય, જ્યાં વાય આવતી હોય તમાકુની, તમે શું માનો છો, શું છે? હું શનિવાર રહ્યો છું, બીડી પીતા હોય ને શનિવાર રહ્યા છે. લે અને કોઈ કયો કે શનિવારે કમસે કમ મૂક જો રહેતા હોવ તો. પણ ઈ ભાન નીકળે આજે સમાજને. ભાગવત ના આલોકમાં સત્ય વસ્તુને સામનો કરી અને જીવનમાં ઉતારો કે નહીં નહીં. હનુમાનજી મહારાજ ને માનવી છે તો રામ કાજ કરી બેકો આતુર, અને રામ ના નામ જપવાશે. અને કોઈ પણ વ્યક્તિ પૂછે કોણ છો, રાવણ ની સભામાં હનુમાનજી ને પૂછ્યું રાવણે, કો તમ, કોણ છો તમે, શું કામ મારી અશોક વાટિકા ઉજાડી? ત્યારે હનુમાનજી એ સુંદર